ॐ अतिमानसूर्याय पूर्णयोगेश्वराय अवतारवरिष्ठाय श्री अरविन्दाय नमोस्तुते। ॐ दिव्यज्योतिर्मयी शक्ति ज्ञानदा वरदा शुभा नवजन्मदाता माता मीराम्बिका नमोस्तुते। आदरणीय श्री मानसी भाई, प्रिय श्याम भाई, मातृ परिवारना सौ सदस्यों, आप सबने मारा नमस्कार। आज श्री माँ श्री अरविंद साधना केन्द्र नो 39मो जन्मदिवस छे अने ए निमित्ते मने अहीं आववानो अने आप सौनी समक्ष श्री माताजीना चरणोनी अंदर शब्द पुष्पनो अर्घ्य आपवानो शुं अवसर सांपड्यो छे એ માટે હું શ્રી માનસીભાઈનો, શ્રી હર્ષદભાઈ અને શ્રી શ્યામભાઈનો આભાર માનું છું। આજનો આ શુભ દિવસ, કેન્દ્રનો જન્મદિવસ, શ્રી માતાજીએ વ્યક્તિના જન્મદિવસ માટે તો કહ્યું છે કે દરેક વ્યક્તિને ભગવાન તરફથી એ જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે એક એવી સુંદર તક આપવામાં આવે છે કે એક દિવસ એ ભગવાન પાસેથી છૂટા પડી અને પૃથ્વી ઉપર આવે ત્યારે આ દિવસ એ છૂટા પડ્યા ત્યારે ભગવાનનું જે સાનિધ્ય એને મળ્યું હતું એ સાનિધ્ય એને એક વર્ષમાં એક દિવસ આપવામાં આવે છે, આ શ્રી માતાજીએ કહેલું છે। અને એટલે જ આશ્રમમાં જન્મદિવસનું એટલું મહત્વ છે। જન્મદિવસે માતાજી સાધકોને એટલે જ મળતા હતા કારણ કે આપણે સૌથી વધુમાં વધુ ભગવાનની નજીક આ દિવસે રહેતા હોઈએ છીએ અને એટલે જ ભગવાનની નજીક આપણે રહેતા હોઈએ તો આ એક જ દિવસની અંદર આપણે ઘણો બધો પ્રેમ, પ્રકાશ અને આનંદ ભગવાન પાસેથી આપણે મેળવી શકીએ છીએ। કદાચ આખું વર્ષ ચાલે એટલું દિવ્ય ભાથું આપણને આ એક દિવસે એ પ્રભુ તરફથી આપવામાં આવે છે। અને એટલે જ આપણો જન્મદિવસ એટલે ભગવાનની સાથે રહેવાનો જન્મદિવસ, અને એ જન્મદિવસનો જો આપણે ઉત્તમ રીતે ઉપયોગ કરી શકીએ તો અવશ્ય આપણી ચેતનાની અંદર આપણે ઘણી બધી પ્રગતિ ઉત્તરોત્તર પ્રતિ વર્ષ આપણે કરી શકીએ છીએ। તો આ તો કેન્દ્રનો જન્મદિવસ છે। જો વ્યક્તિનો જન્મદિવસ એ આટલો મહત્વનો હોય તો જેના ઉપર માતાજીએ આશીર્વાદ આપ્યા છે એ કેન્દ્રનો જન્મદિવસ પણ આપણે એ તર્કને આગળ લગાવી અને કહી શકીએ કે એ પણ અહીંયા માતાજીનું, શ્રી અરવિંદનું અને પરમ ચેતનાનું દિવ્ય સાનિધ્ય સઘનપણે અનુભવવાનો અને પ્રાપ્ત કરવાનો દિવસ। અમે કેન્દ્ર એ વિશિષ્ટ છે। કેન્દ્ર શા માટે વિશિષ્ટ છે? આપણે એમ કહી શકીએ કે ભગવાનની ચેતના કારણ કે આખો એ બ્રહ્માંડ એ ઈશ્વર જ છે, ઈશ્વરની બહાર કશું નથી. તો પછી કેન્દ્રનું મહત્વ શા માટે? ભગવાનનો પ્રકાશ સર્વત્ર વ્યાપ્ત છે, પણ ક્યાંક ઝાંખો પ્રકાશ, ક્યાંક ધૂંધળો પ્રકાશ, અને ક્યાંક ઝળહળતો જ્યોતિર્મય પ્રચંડ સૂર્યનો પ્રકાશ. તો કેન્દ્ર એ પરમાત્માની દિવ્ય ચેતનાનો સીધો ઝળહળતો જ્યોતિર્મય પ્રકાશ, અને એટલે એ કેન્દ્રની અંદર એ પરમ ચેતના સાથેનું સાયુજ્ય આપણે બહુ વિના આયાસે પ્રાપ્ત કરી શકીએ છીએ. બજારની અંદર એ ધ્યાન કરી શકાય, ન કરી શકાય એવું નથી, પણ એને માટે અમુક કક્ષા હોવી જોઈએ. અને આપણા જેવા સામાન્ય લોકો જો બજારમાં ધ્યાન કરે તો આપણે આપણે માટે અશક્ય છે. પણ કેન્દ્રમાં આવીએ, આપણું એક વાતાવરણ, એક દિવ્યતાની આપણને આપોઆપ અનુભૂતિ થાય, અને એ અનુભૂતિને લઈને આપણું મન એ બહારના આંદોલનો છે એ આંદોલનોથી એ અલિપ્ત રહી શકે. અહીંયા જેમ જેવા પ્રકારના એન્ટેના હોય એવા પ્રકારના વેવ્સ રિસીવ થાય, બરાબર છે, જે ચેનલ ખોલીએ એ પ્રકારનું આવે. તો અહીંયા અહીંયા એક જ ચેનલ ખુલેલી છે, અને એ ચેનલ એ શ્રી માતાજીનો સીધો દિવ્ય પ્રકાશ. અને એ ચેનલ ખુલી હોય એટલે આપણા મનની બધી જ ચેનલોમાં આ પાવરફુલ ચેનલ છે, એ ચેનલ એ કામ કરતી થઈ જાય, એટલે બહુ જ સહેલાઈથી સરળતાથી ધ્યાન થઈ શકે, ચિંતન કરવું હોય તો ચિંતન થઈ શકે, અને એ પરમ ચેતનાનો આપણે અનુભવ કરવો હોય તો અનુભવ પણ થઈ શકે. એટલા માટે આ જે કેન્દ્ર છે, સાધના કેન્દ્ર છે, એ કેન્દ્રનું મહત્વ એટલા માટે છે. પોતાના આત્મા સાથેનો સીધો સંપર્ક કરાવનાર સ્થળ એટલે કેન્દ્ર, અને એ બધા જ કેન્દ્રો ઉપર શ્રી માતાજીની દિવ્ય દ્રષ્ટિ કૃપા એ વિશેષ પ્રમાણમાં રહેલી છે. એટલે જ્યારે આપણું મન અશાંત હોય, જ્યારે આપણને કોઈ ચિંતાઓ ઘેરી વળી હોય, જ્યારે આપણને કોઈ માર્ગ છૂટતો ન હોય, ત્યારે કશું જ કર્યા વગર કેન્દ્રની અંદર આવી અને શાંતિથી બેસી જવાનું, આપોઆપ મન શાંત થઈ જાય, આપોઆપ માર્ગ છે એ માર્ગ સુજે, અથવા તો કોઈ એવી વ્યક્તિ કે હસ્તીઓ એનો સંપર્ક ઓટોમેટિક થઈ જાય કે આપણને રસ્તો મળી જાય. એટલે કેન્દ્રની એટલા માટે વિશેષતા રહેલી છે. અને આપણે હજી સાધકો છીએ, આપણે કાંઈ સિદ્ધ યોગીઓ નથી. સિદ્ધ યોગીઓની ચેતનાની ભૂમિકા એટલી ઊંચી હોય છે કે એને માટે આખું એ બ્રહ્માંડ એ કેન્દ્ર છે. પણ સાધક અવસ્થાની અંદર આપણે હજી મનની ભૂમિકામાં રહીએ છીએ. આપણા મનના બધા દરવાજાઓ ચારેય દિશામાં ખુલ્લા છે, તો એને માટે એવું એક સ્થળ હોવું જોઈએ કે જ્યાં એક દરવાજો, પ્રકાશનો દરવાજો, દિવ્યતાનો દરવાજો એ જ ખુલ્લો હોય અને આપણો એની સાથે સંપર્ક થઈ શકે. એટલે કેન્દ્ર એ શ્રી માતાજીએ કૃપા કરી અને આખા એ વિશ્વમાં આવા કેન્દ્રોને આશીર્વાદ આપેલા છે. અને શ્રી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત એ આ કેન્દ્રો છે, એ કેન્દ્રોને હું દિવ્ય એન્ટેના કહું છું. એટલે આ કેન્દ્રની અંદર આવવાનું આ સદભાગ્ય મને સાંપડ્યું શ્રી માતાજીની કૃપા. અને કેન્દ્રના અધ્યક્ષ શ્રી માનસીભાઈ, હર્ષદભાઈ અને શ્યામુભાઈ, એમણે મને ખાસ બોલાવી એ માટે હું કૃતજ્ઞ છું. આજે હર્ષદભાઈએ મને ફોનમાં કહ્યું હતું કે શ્રી માતાજી એનું જીવન દર્શન અને કાર્યની વાત કરજો. પછી હું વિચારતી હતી કે માં વિશે કંઈ બોલી શકાય? આપણે આપણી ભૌતિક માં છે એના વિશે કોઈ આપણને કહે કે તમે તમારી માં વિશે બોલો તો શું બોલીએ? માં એ માના પ્રેમની અંદર આપણે એકાકાર થઈ શકીએ. માની ગોઠમાં માથું મૂકી અને આપણે નિષ્ફિકાર નાનકડા બાળક જેવા બની શકીએ. માના હૃદયની અંદર આપણે આશ્રય મેળવી અને સંપૂર્ણ સલામતી એ અનુભવી શકીએ. પણ માં વિશે બોલવું અશક્ય. અને એમાં આ તો માં દિવ્ય જનની, દેવો પણ જેનો મહિમા પામી શક્યા નથી એ મહાશક્તિ, એના વિશે બોલવું મુશ્કેલ છે. પણ એને એને જ પ્રાર્થના કરીએ કે માં અમને કંઈ બોલતા આવડતું નથી, તમારા સ્વરૂપને પૂરેપૂરા જાણી શક્યા નથી, છતાંય જેમ નાનકડું બાળક કાલી ગેલી ભાષાની અંદર જે કંઈ બોલે તે એની માં સમજી જાય છે. એટલે તમે વાણી આપો, તમે શક્તિ આપો, અને અમારી જે કંઈ વાણી અને શક્તિ તમે આપી છે એને તમારા ચરણમાં અમે અર્પણ કરીએ તો એનો સ્વીકાર કરો. એક આશ્રમના એક બાળકે માતાજીને પૂછ્યું, માં તમે અમારા જેવા બનીને કેમ આવ્યા? તમે તમારા મૂળ સ્વરૂપે, દિવ્ય સ્વરૂપે તમે કેમ પૃથ્વી ઉપર ના આવ્યા અને અમારા જેવા મનુષ્ય બનીને, મનુષ્યના સુખ દુઃખ એ બધું ધારણ કરી અને તમે આવ્યા? માતાજીનો જવાબ હતો, બેટા જો હું મારા મૂળ સ્વરૂપે આવી હોત તો તમે મારી આટલી નજીક ના આવી શક્યા હોત. અને બીજું તો હું તમને એમ ના કહી શકી હોત કે તમે મારા જેવા બની જાઓ. એટલે માતાજી આપણને એમના જેવા દિવ્ય બનાવવા માટે આપણને મનુષ્ય ચેતનામાંથી ઊંચે ઉઠાવી અને દિવ્ય ચેતનામાં પ્રતિષ્ઠિત કરવા માટે માતાજી પૃથ્વી પર આવ્યા. અને શ્રી અરવિંદે પણ કહ્યું છે કે દિવ્યતાનું પ્રસ્થાપન કરવા માટે ભગવાન માનવતાનો મૂર્ખો પહેરી અને પૃથ્વી ઉપર આવે છે. એટલે એ કાંઈ દિવ્ય મટી જતા નથી. માનવ જાતિ ઉપરની અસીમ કૃપા અને કરુણાને લઈને દિવ્ય માં ભગવતી આ મૃત્યુ લોકમાં દુઃખ ભય અને સ્ખલનની અંદર એ ઉતરી આવ્યા છે. અને એના પરિણામે અત્યાર સુધી જે પરમ શક્તિ પૃથ્વીની ચેતનામાં કાર્યાન્વિત નથી થઈ એ શક્તિ એ પાર્થિવ ચેતનામાં કાર્યાન્વિત થઈ અને દિવ્ય રૂપાંતરને શક્ય બનાવશે. આ શ્રી અરવિંદ કહે છે. તો માતાજી એ પરમ આદ્ય શક્તિ એ પૃથ્વી ઉપર આવ્યા, જન્મ ક્યાં લીધો? એમણે માનવતાનો જે મૂર્ખો ધારણ કર્યો છે એ મૂર્ખો એ પશ્ચિમના જગતમાં, એ પશ્ચિમમાં અત્યંત પાશ્ચાત્ય ભૌતિક સંસ્કૃતિથી સભર અને જ્યાં ફેશનનું અને ભૌતિકતાનું પ્રમાણ અત્યંત વધારે છે એવા ફ્રાન્સ દેશની અંદર, પેરિસની અંદર માતાજી જન્મ્યા. આ પણ એક વિશિષ્ટ ઘટના ગણાવી શકાય. શા માટે? માતાજી તો માતાજી, એમણે ધાર્યું હોત તો એ ભારતમાં પણ જન્મ ધારણ કરી શક્યા હોત, પરંતુ ફક્ત ભારતનો ઉદ્ધાર કરવાનો નથી, ફક્ત એક દેશનો ઉદ્ધાર કરવાનો નથી, અહીં તો આખી આખી ચેતનાને ઊંચે લઈ જવાની છે. એ ચેતનાની અંદર પૃથ્વીની આ 7 અબજની વસ્તી આવી ગઈ. તો પછી પૂર્વ અને પશ્ચિમ એ બંનેનો સમન્વય એ જરૂરી છે. પુરુષ અને પ્રકૃતિ એનો સાયુજ્ય જરૂરી છે. અને એટલે માતાજીએ ફ્રાન્સની અંદર, પેરિસની અંદર એને જન્મ લેવાનું નક્કી કર્યું. અને નાનપણથી આશ્રમમાં બાળકો માતાજીને પ્રશ્ન પૂછતા તો બાળકો સાથેના વાર્તાલાપમાં માતાજી એક પોતાના જન્મની, પોતાના બાળપણની ઘણી ઘણી વાતો કરી, જેના દ્વારા આપણે એ જાણી શકીએ છીએ કે શ્રી માતાજી જન્મથી જાગ્રત હતા, કે તેઓ પૃથ્વી ઉપર કંઈક મહાન કાર્ય કરવાને માટે આવેલા છે. જો આપણે શ્રી માતાજીની વાત કરીએ, માતાજીના જીવન વિશે જાણીએ, માતાજીના કાર્ય વિશે જાણીએ, એનાથી શ્રી માતાજીની ચેતનામાં કોઈ પરિવર્તન આવતું નથી. એ તો મહાન દિવ્ય ચેતના એ છે જ. પૃથ્વી ઉપરના 50 લોકો જાણે કે ન જાણે, એનાથી એ ઘટના કે એ ચેતનાની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. પણ આપણે જાણીએ છીએ તો આપણી ચેતનામાં અવશ્ય 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 પરિવર્તન આવે છે. કેમ? ગુજરાતી આપણા મહાન સાધક શ્રી અંબુભાઈ પુરાણી શ્રી અરવિંદના નિકટના સાનિધ્યમાં સતત રહેવાનું મળ્યું હતું એમને. એમણે શ્રી અરવિંદ જીવન એ પુસ્તક એ લખ્યું છે. તે વખતે એમણે જણાવ્યું કે આપણે શ્રી અરવિંદ અને શ્રી માતાજીની વાત કરીએ છીએ કે એમના વિશે જાણીએ છીએ તો એમની ચેતનામાં પરિવર્તન નથી, પણ આપણી ચેતનામાં પરિવર્તન આવે છે. એ એટલા માટે આવે છે કે અદ્રશ્યપણે પણ આપણી ચેતનાનું અનુસંધાન જ્યારે આપણે શ્રી અરવિંદ, શ્રી માતાજી અથવા તો કોઈ પણ દિવ્ય હસ્તી વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ, જ્યારે આપણે એના વિશે સાંભળતા હોઈએ, આપણે જેના વિશે વાંચતા હોઈએ, ત્યારે સૂક્ષ્મ રીતે એ આપણી ચેતના સાથે સંકળાયેલા હોય છે. અરે, આપણે ફોન કોઈને કરીએ છીએ ને તો સામે જે વ્યક્તિ હોય છે એનું એક ચિત્ર, કોઈને કાગળ લખતા હોઈએ છીએ તો એનું ચિત્ર આપણા માનવ પટ ઉપર હોય છે. આ અનુભવ છે, અને હું કહું છું દરેકનો એ અનુભવ હશે. તો પછી શું થાય છે? આપણી ચેતના એ દિવ્ય ચેતના સાથે જોડાઈ જાય છે. અને કામ તો એટલું જ કરવાનું છે, એની સાથેનું અનુસંધાન થઈ જાય. એટલે આપણી નિમ્ન ચેતના છે એ નિમ્ન ચેતના દૂર હટતી જાય છે, અને એ પ્રવાહ સાથે આપણે એકરૂપ થવા લાગીએ છીએ. આટલો ફેર થાય છે. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતની કથા, શ્રી કૃષ્ણના જન્મની ઘટનાઓ તો બધાને ખબર છે, એમની દિવ્ય લીલાઓની પણ ખબર છે, પણ છતાંય વારંવાર એ ભાગવત કથા એ આપણે વાંચીએ છીએ, એ આપણે સાંભળીએ છીએ, એ સપ્તાહ બેસાડવામાં આવે છે, એ રામાયણ એના પાઠ કરવામાં આવે છે. શા માટે? શા માટે? એની પાછળનું રહસ્ય આ છે કે આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ, અને જ્યારે આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણી ચેતના બહુ મર્યાદિત સામાન્ય છે, એ દિવ્ય ચેતના આપણામાં આવી અને સક્રિય બને છે. આ એનો હેતુ જે મને સમજાયો છે એ છે. એટલે શ્રી માતાજી નાનપણથી, માતાજીએ બાળકોને એમ કહ્યું હતું કે એમને જન્મ લેવાનો હતો ત્યારે એમ કહ્યું કે મહાસરસ્વતીએ આવી અને એમની માતાના ગર્ભની અંદર વાતાવરણ તૈયાર કર્યું હતું, અને કારણ કે આ માં ભગવતી અને મહાન કાર્ય કરવા માટે એ પૃથ્વી ઉપર આવ્યા, તો પહેલેથી જ એવી તૈયારી એ સૂક્ષ્મ રીતે એ કરવામાં આવેલી હતી. પછી 4 વર્ષના હતા, બહુ જ સંક્ષેપમાં એમને બાળપણ કરી, અને પછી આપણે એમના એમની મહત્વની ઘટનાઓ કે જે ઘટનાઓ એમના કાર્ય સાથે એ સંકળાયેલી છે એના વિશેની વાત કરશું, કારણ કે મને 4 વ્યાખ્યાનો માનસીભાઈ તરફથી આપવામાં આવેલા છે, અને એ 4 વ્યાખ્યાનોની અંદર હું માતાજીને પ્રાર્થના કરું છું કે કાંઈક એવું આપો કે અમને બધાને તમારો સ્પર્શ થાય, તમારો આમ આમ પૂરો સ્પર્શ અમને મળી જાય, બસ એટલું અમારે જોઈએ છીએ, અમે બીજું કાંઈ તમારી પાસે માગતા નથી. તો માતાજીએ કહ્યું હતું કે 4 વર્ષના હતા ને એના માએ એમને એક ખુરશી કરાવી આપી હતી. સામાન્ય રીતે બધી માઓને એમ થાય કે પોતાનું બાળક છે ઈચ્છાનું મનું બેઠું જઈએ તો બહુ સારી વાત છે. તો એક ગાદીવાળી ખુરશી, અને ખુરશીની અંદર જો માતાજીને નામ પણ આપ્યું મીરા, ફ્રેન્ચમાં મીરા એ નામ એને આપવામાં આવ્યું હતું. એમને એક મોટો ભાઈ હતો માતિઓ, પિતા બેન્કર હતા અને માં માતિલ્ડ, ઇજિપ્તના જે ફેરો રાજાઓ હતા એ ફેરો રાજાઓના વંશજ હતા એમના માં. તો માતાજીને તો એ ઇજિપ્તના ફેરો રાજાના જે આખું એ ઝવેરાત અને ઘરેણા અને એ બધું એ બહુ લાડકા હતા એના નાનીમાના, એટલે એ એમને આપ્યું હતું. અને જે આ શ્રી અરવિંદ આશ્રમ પોન્ડિચેરીના પાયામાં માતાજીએ બધું ઝવેરાત વેચી નાખ્યું હતું, એ વાત પાછળથી કહીશ. પણ આ કુટુંબની અંદર પિતા બેંકર, ધનાઢ્ય પિતા હતા, સુખ સગવડ હતી, ભૌતિક સાધનોનો કોઈ પાર નહોતો, એની અંદર માતાજીને એ ખુરશીની અંદર બેસાડી રાખતા હતા. ખુરશીમાં એમને 4 વર્ષનો બાળક ધ્યાન કરે છે, ધ્યાનમાં પ્રકાશના રંગો દેખાય છે, પણ સમજ પડતી નથી. થોડા થોડા મોટા થયા અને ધ્યાન તો સતત સતત ચાલુ જ છે. 6 વર્ષના હતા અને ભાઈની આંગળી પકડી અને ગયા બજારમાં. ભાઈ થોડો મોટો, એડવર્ટાઇઝના પાટિયા વાંચે, અને મીરા તો ભણેલી નહોતી એટલે કશું વાંચે નહીં. અને ભાઈ શું છે આમાં, શું લખ્યું, આ શું છે, આ શું છે, તું મને કે. અમે હંમેશા ભાઈ બેન એકબીજાને ચીડવતા જ હોય છે, એટલે કહ્યું કે તું વાંચી લે. અને મીરાને આવડતું નહોતું, અને પછી મનમાં એમ કે ભાઈ વાંચે છે ને મને નથી આવડતું, ઘરે જઈને એણે અક્ષર ઓળખવાના શરૂ કર્યા. અને બસ આમ માએ બતાવ્યું હશે, અક્ષરો ઓળખાઈ ગયા અને એને વાંચતા આવડી ગયું. આ રીતે એના અક્ષર જ્ઞાનની શરૂઆત થઈ. પછી તો શાળાએ જવા માંડી, પણ એમના એમની જે દિવ્યતા હતી, એમની અંદર જે અસાધારણતા હતી, જે વિશિષ્ટતા હતી, એ બાળપણમાંથી પણ પ્રગટ થતી હતી. 8 વર્ષની ઉંમરે ટેનિસ રમતા, અને એ ટેનિસ પણ એ બહુ મોટા માણસો સાથે રમતા, એના 8 વર્ષના 10 વર્ષના બાળકો સાથે નહીં. એ વખતે પણ એમના મનમાં એ હતું કે મોટા સાથે હું રમું તો તો મને વધારે સારું આવડે. અને 8 વર્ષની ઉંમરે એ ત્યાં બાજુમાં આવેલા ફોન્ટેબ્લના જંગલોમાં ફરવા જતા, પિતાની સાથે એ ફરવા જતા, મિત્રોની સાથે ફરવા જતા, કોઈ વૃક્ષને નીચે ધ્યાનની અંદર એકાગ્ર થઈ જતા. અને કેવા એકાગ્ર, બધું આસપાસનું ભાન ભૂલાઈ જાય અને વૃક્ષની ચેતના સાથે એ નાનકડી બાળકી મીરા એટલી તદ્રુપ થઈ જતી કે વૃક્ષો ઉપર ફરતી ખિસકોલીઓ એના શરીર ઉપર ફરવા માંડતી. ખિસકોલીઓને મીરાનું શરીર અને વૃક્ષની ડાળીઓ એમાં કંઈ ભેદ નહોતો લાગતો, આટલી બધી એકાગ્રતા. અને એક વખતે જંગલમાં ફરતા હતા અને આમ કોઈક મરમર ધ્વનિ એમને સંભળાયો, જાણે કે કોઈ વૃક્ષ આક્રમણ કરી રહ્યું છે. અને પછી એ જે ધ્વનિ આવતો હતો એ દિશાની અંદર એ આંદોલનો છે, એ આંદોલનો એને એ વૃક્ષ તરફ ખેંચી ગયા. ત્યાં ત્યાં જઈને જોયું તો એક કઠિયર એ વૃક્ષને કાપી રહ્યો હતો. અને એ કઠિયરાએ કહ્યું, મને બચાવી લો, મને બચાવી લો. અને મીરાએ, નાનકડી મીરા અને આ કઠિયારો એનું માને, પણ એમનામાં એવી શક્તિ હતી કે એ કઠિયારાને સમજાવી દીધો અને કહ્યું, આ બધા સૂકા લાકડા લઈને જા, આ લીલા વૃક્ષને શા માટે કાપે છે. અને મીરાએ એ વૃક્ષને બચાવી લીધું. વૃક્ષની અંદર પણ વેદના અને વૃક્ષની અંદર પણ વાચા રહેલી છે. એ એ નાની ઉંમરે, આટલી નાની ઉંમરે એ જાગ્રત હતા. અને એ જ વાત બની જ્યારે ઓરોવિલ 1968માં જ્યારે ઓરોવિલનો પાયો નાખવાનો હતો, 140 દેશના બધા યુવાન અને યુવતીઓ આવવાના હતા. તો વડલો છે, વિશાળ વડલો, એ લોકોને એમ થયું કે આ વડલો છે એ આડો આવ્યો છે, કાપી નાખો. 2 ડાળી વડલાની કાપી અને બીજા દિવસ ઉપર કાપવાનું રાખ્યું. રાત્રે વડલાની ચેતના માતાજી પાસે ગઈ અને કહ્યું, માં, ઓરોવિલમાં હું મહાન ભાગ ભજવવાનો છું, મને શા માટે કાપી નાખવામાં આવે છે? અને માતાજીએ તાત્કાલિક આદેશ આપ્યો કે વડલાને કાપવાનો નથી અને એ વડલાને તો શણગારવાનો છે. આજે પણ એ વડલો છે, જે લોકો માતો મંદિર જાય તો ચોક્કસ એ વડલો છે, એ વડલો વિશાળ વિશાળ વડલો, એ વડલાની પૂજા કરવામાં આવી. આખા એ વડલાને એ 28 ફેબ્રુઆરી 1968માં આખા એ વડલાને એકદમ શણગારવામાં આવ્યો, જાણે કે ઉપરથી નંદનવનમાંથી આવેલું એક દિવ્ય વૃક્ષ. તો આજે એક આશ્રમમાં ડાઇનિંગ રૂમમાં એક આંબો છે, હજી પણ છે આંબો. તો એ આંબો સડી જતો હતો અને લોકોને એમ થયું કે આ હવે સડી જાય છે, મૂળિયા આટલા બધા સડી જાય છે, એટલે હવે આ આંબાને કાપી નાખ્યું. એટલે એ લોકોએ પણ ડાળીએ કાપવાની શરૂઆત કરી. આંબો પણ માતાજી પાસે ગયો કે મને શા માટે કાપી નાખવામાં આવે છે, મારા મૂળમાં ઉધાઈ પડી ગઈ છે, તમે એનો ઈલાજ કરો, મને કાપો નહીં. અને માતાજીએ એનો ઈલાજ કરાવ્યો. આજે પણ એ આંબો ડાઇનિંગ રૂમની અંદર છે. તો આ જે ભવિષ્યની અંદર જે કાર્યો કર્યા હતા, એ કાર્ય મીરાની 10 વર્ષની ઉંમરની અંદર એ કાર્ય, એટલે કે એ એટલા સભાન અને જાગ્રત હતા. પછી એકવાર એ બેનપણીઓની સાથે ટેકરી ઉપર ફરવા ગયા અને પગ લપસ્યો, ઉપરથી પડ્યા. અને બધાને એમ થયું કે આટલી ઉપરથી પડે તો ખલાસ, પણ શું થયું, એ તો જેવા નીચે આમ પડ્યા કે ધૂળ ખંખેરી, ફ્રોક ખંખેરીને ઊભા થઈને પાછા ચાલવા માંડ્યા. બધાને આશ્ચર્ય થયું. પછી પાછળથી શ્રી માતાજીએ કહ્યું કે હું જેવી પડી એવું મને લાગ્યું કે કોઈ અદૃશ્ય હાથોએ મને ઉચકી લીધી છે, આમ ઉચકી લીધી છે અને હળવેકથી સુવડાવી દીધી. એટલે આ પરમ રક્ષણ અને આ પ્રોટેક્શન એ પ્રોટેક્શન એ માતાજીને પહેલેથી જ હતું. શ્રી માતાજીએ કહ્યું કે હું 5 વર્ષની હતી ત્યારથી હું સભાન હતી કે હું આ જગતની નથી, અને મને જે પ્રકાશ સતત મારી સાથે હતો એ પ્રકાશ એ મારી માર્ગદર્શક જ્યોતિ હતી, અને એ પ્રકાશ એ માતાજીનું સતત રક્ષણ કરતા હતા. 20 વર્ષની ઉંમરે એ માર્ગદર્શક જ્યોતિનું માતાજીને કેવો અનુભવ થયો હતો કે 20 વર્ષની ઉંમરે એ પેરિસની અંદર ચાલતા હતા, જતા હતા, અચાનક કોઈએ એમને ધક્કો માર્યો. એ પોતાના ધ્યાનાવસ્થામાં ચાલતા હતા, એમાં અચાનક કોઈ આમ ધક્કો માર્યો, અને હજી માતાજી આમ જોવે ત્યાં એક ટ્રામ સડસડાટ એ પસાર થઈ ગઈ, બચાવી લીધો. આ માર્ગદર્શક જ્યોતિ એ માતાજીનું એ જન્મ્યા ત્યારથી એ સતત એની સાથે ને સાથે એ રહેલી હતી, અને માતાજીની અંદર એ પ્રચંડ શક્તિ પણ હતી, અને એ શક્તિનો અનુભવ એ પણ એ સમયે સમયે એ લોકોને પણ થતો રહ્યો. સૌથી પહેલો અનુભવ એના પિતાને થયો. પિતા બહુ શિસ્તના આગ્રહી હતા, અને એટલા કે નિયમસર આવવાનું, નિયમસર કામ કરી લેવાનું, એ બધું ચુસ્ત આગ્રહી હતા. એક વખત ભાઈ મોડો આવ્યો, અને મોડો આવ્યો પિતા રાહ જુએ, અને જેની રાહ જોતા હોઈએ તો એ ટાઈમ ઝડપથી જાય જ નહીં, અને મનમાં ગુસ્સો આવ્યા કરે. તો જેવો ભાઈ માટીઓ આવ્યો, પિતાએ સોટી લઈ અને હાથમાં લઈ અને જોડવા માંડ્યા. નાનકડી મીરા ત્યાં ઊભી હતી, એને થયું કે આ કેવું. તો પિતા સોટી મારે છે અને ભાઈ ત્યાં છે, તો એની વચમાં જઈને ઊભી અને કહે કે જો હવે એક પણ સોટી મારી છે તો હું આ ક્ષણે ઘર છોડીને ચાલી જઈશ. કેટલી હિંમત, કેવી શક્તિ, અને એ શબ્દોમાં કેવી શક્તિ હતી. નહીતર બીજું કોઈએ કહ્યું હોય તો પિતા એને પણ 2 સોટી જોડી દે. આ તો સોટી પિતાના હાથમાં રહી ગઈ, કારણ કે એ અવાજની અંધારે મહાશક્તિનો આવિર્ભાવ હતો. સોટી આમ કરી અને પિતાએ સોટીને ફેંકી દીધી, અને એ પછીથી કોઈ દિવસ પિતાએ મારવાની સોટી હાથમાં લીધી નહીં. આ શક્તિ હતી. સ્કૂલે મીરા જતી હતી. એક છોકરો બધાની મશ્કરીઓ જ કરે, અને એક દિવસ મીરાને થયું કે આ તે કેવું. તો એ નાનકડી મીરા અને પેલો ગુંડા જેવો છોકરો એની સામે જઈ અને કહ્યું કે આ લવારો બંધ કરે છે કે નહીં. અને પેલો છોકરો, આટલી નાની છોકરી અને એ મને આવું કહી જાય, એટલે આમ ધુઆ ફુઆ થવા માંડ્યો. તો મીરાએ એ કામ કરી અને જોરથી ધક્કો માર્યો. એ ભેગો હવે નાની છોકરી અને આવા ગુંડા જેવો છોકરો, તો એ બાળકીના ધક્કાથી એ છોકરો છે એ ભોંય ભેગો થઈ ગયો. અને એમાં શું હતું કે છોકરો ઊભો થઈ અને પાછો ફરી ગયો, એણે એનો સામનો ના કર્યો. મહાકાલીનો આવિર્ભાવ. છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ક્લાસની અંદર એક વખત એવું બોલાચાલી થઈ, અને છોકરાઓએ છોકરીઓને પૂરી દીધી અને કહ્યું હવે તમે કેવી રીતે જાશો, અમે જોઈએ છીએ. પૂરી દીધી અને 12 છોકરાઓ બેસી ગયા, અને પછી મીરા પણ એમાં હતી. અને થયું આ તે કેવું. એણે જોરથી બાણાને ધક્કો માર્યો, બાણું તૂટી ગયું, અને 12 છોકરાઓનું આખું ટોળું ઊભું હતું. પણ મીરા આવી અને કહ્યું મને જવા દો. એ અવાજમાં કેવી તાકાત હતી કે છોકરાઓ આમ લાઇનસર થઈ ગયા. જાણે રાજકુમારી એમને આવવાનું હોય અને સલામી આપવા માટે એમ રસ્તો કરી દીધો, અને મીરા એ રાજવી અદાથી પસાર થઈ અને એની પાછળ બધી છોકરીઓને પણ મળી. આ તાકાત, આ શક્તિ, આ મહાકાલીની શક્તિ હતી. અને એનો અનુભવ એના ચિત્રકળાના જે સ્ટુડિયોના જે આચાર્ય બેન હતા એને પણ થયો. 15-16 વર્ષની ઉંમરે મીરા ને તો ચિત્રનો અદ્ભુત શોખ હતો, એટલે સ્ટુડિયોની અંદર ચિત્ર શીખવા જતા હતા. એમાં એક ગરીબ છોકરી, એને પણ એ ત્યાં રહેતી હતી, કામ કરતી હતી, અને એના બદલામાં એને ફ્રી રહેવાનું આપ્યું હતું. હવે આચાર્ય સાથે વાંધો પડી ગયો. આચાર્ય કે સ્ટુડિયોમાંથી કાઢી મૂકીએ, અને એને કાઢી મૂકવામાં આવી. બધા જ વિદ્યાર્થીઓ ચિત્રકળાના, એ બધા જે શીખવા આવતા હતા, એ કોઈની હિંમત નહોતી કે આચાર્યને કે, અને બધા મીરા પાસે આવ્યા. એ બધાએ મીરાનું નામ સ્ફિંક્સ પાડ્યું હતું. સ્ફિંક્સ એટલે શું? ઇજિપ્તમાં છે ને, અડધું સિંહનું માથું ને અડધું મનુષ્યનું. હા, પણ સ્ફિંક્સ એનો અર્થ ગ્રીક ભાષામાં રહસ્યમય સ્ત્રી થાય છે. આ 15-16 વર્ષની એ કિશોરી મીરાનો આ મનનો તાગ કોઈ પામી શકતું નહોતું કે એના મનમાં શું ચાલે છે. અને છતાં ક્યારેય ક્યારેય બે પક્ષ પડી જાય તો બંને પક્ષ મીરા પાસે આવે, અને મીરા બંનેને સાંભળે, અને પછી જે ચુકાદો આપે એ ચુકાદો એ બંને પક્ષને માન્ય હોય. એટલો બધો મીરામાં બધાને વિશ્વાસ હતો. તો બધા એની પાસે આવ્યા અને વાત કરી. મીરાને થયું, વાંક તો આચાર્યનો છે, અને જો આ છોકરીને કાઢી મૂકવામાં આવશે તો આખું આખું એનું ભવિષ્ય એ રોળાઈ જશે. એક ઉપરી ચિત્રકાર, એ ચિત્રકાર બનવાને બદલે ત્યાં કોઈના ઘર કામ કરવા માટે એને લાગી જવું પડશે. મીરા ગયા આચાર્યની પાસે અને બધી વાત કરી અને એમને સમજાવ્યા. પણ શું થયું? આચાર્ય અહંકાર માને જ નહીં. કે એક વખત સત્તા ઉપર બેઠેલા માણસોનું એવું હોય છે કે એક વખત એમણે જે કહ્યું એ પછી પોતાના નિર્ણયને સહેલાઈથી ફેરવતા હોતા નથી. એટલે આચાર્ય કહે કે મેં જે કહ્યું છે એ સાચું જ છે, હવે હું એને કોઈ પણ સંજોગોની અંદર એને આની અંદર રાખીશ નહીં. કશું જ મીરાએ કહ્યું નહીં. શું થયું કે મીરાએ આચાર્યનું કાંડું પકડી લીધું, બસ એક કાંડું પકડી લીધું, અને એમાં કઈ શક્તિની આપલે થઈ એ ખબર નથી, પણ આચાર્ય માની ગયા કે હા તારી વાત સાચી છે ને એ છોકરીને રાખવામાં આવે છે. મહાકાલીનો આવિર્ભાવ. જ્યાં જ્યાં અસત્ય, જ્યાં જ્યાં અન્યાય, જ્યાં જ્યાં અંધકારના પરિબળો, તો નાનપણથી જ મીરાની અંદર આ શક્તિ છે, એ શક્તિ એ જાગ્રત હતી અને એ શક્તિ એ કાર્ય કરી રહી હતી. મીરાએ અભ્યાસ કર્યો, સાથે સાથે મીરાએ કલાનો અભ્યાસ, સંગીત, ચિત્રકલા, નૃત્યકલા, અભિનય કલા, આ બધાનો પણ 17-18 વર્ષની ઉંમર સુધીની અંદર આ બધાનો અભ્યાસ કર્યો. અને અભિનય કલામાં તો એટલા નિપુણ હતા કે એ વખતની ફ્રાન્સની એ કલાની મંડળી લા કોમેડી ફ્રાન્સિસ, એની મુખ્ય અભિનેત્રી થવાનું આમંત્રણ એ મંડળીના એ સંચાલકે મીરાને આપ્યું. આ બહુ બહુ મોટું માન હતું. પણ મીરાને તો કંઈ એવું પ્રસિદ્ધિ જોઈતી નહોતી, એને તો બધી કલાઓ આત્મસાત કરવી હતી, અને એ કલાની પાછળ જે શક્તિ રહેલી છે એ શક્તિના પ્રાગટ્ય દ્વારા પરમ તત્વને કલાની અંદર ઉતારવાનું હતું, આ કાર્ય કરવાનું હતું. એટલે એમણે એ લા કોમેડી ફ્રાન્સિસ એને એમણે ના પાડી દીધી હતી. પણ મીરા હંમેશા ગંભીર રહેતી, એટલે એના માએ એને એક દિવસ કહ્યું, બેટા તારા જેવડી ઉંમરની છોકરીઓ તો હસી મજાક કરતી હોય, રમતી હોય, આ બધું કરતી હોય, તું કોઈ કોઈ સાથે રમવા નથી જતી, કોઈ તારા એવા મિત્રો નથી, અને તું આમ આખો દિવસ એવી ગંભીર રહે છે, જાણે એવું લાગે છે કે આખા એ જગતનો ભાર તારા માથા ઉપર ન હોય. માએ તો સ્વાભાવિક રીતે જ કહ્યું હતું, હા, મને ખબર નહોતી કે એનો કેવો ઉત્તર મળશે, અને એનો ઉત્તર મળ્યો. હા માં, તમારી વાત સાચી છે, મારા ઉપર આખા એ જગતનો ભાર રહેલો છે. કેટલી સાચી વાત, પણ માં એ વખતે સમજી શકે એમ હતા ને. માં ફ્રાન્સમાં, પેરિસમાં, આખું એ ભૌતિક વાતાવરણ તો આધ્યાત્મિક વાતો છે, એ વાતો એ તે વખતે કોઈ સમજી શકે એવું મીરાને મળ્યું નહોતું. છતાં જેમ જેમ એમના મન અને મસ્તિષ્કનો વિકાસ થતો ગયો, તેમ તેમ એમની આધ્યાત્મિક અનુભૂતિઓ પણ વધતી ગઈ. માતાજીએ બાળકોને કહ્યું કે 11 થી 13 વર્ષ સુધીના આ 11 થી 13 વર્ષની કિશોરાવસ્થા, આ કિશોરાવસ્થામાં તેમને અનેક પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ છે, એ અનુભૂતિઓ એ થઈ ધ્યાનાવસ્થામાં, નિદ્રાવસ્થામાં અનેક ગુરુઓ આવતા હતા, અને એ વાતાવરણમાં પ્રત્યક્ષ ગુરુ તો મળવા મુશ્કેલ હતા, પણ ધ્યાનાવસ્થામાં આવી અને અનેક ગુરુઓ છે એ ગુરુઓ એમને માર્ગદર્શન આપી જતા હતા. માતાજીએ એ પણ કહ્યું કે એ ભારતમાંથી આવેલા કોઈ માણસે મને ગીતાનું પુસ્તક આપ્યું અને એમણે કહ્યું કે આ ભારતનો મહાન આધ્યાત્મિક ગ્રંથ છે, પણ એનો બીજો કોઈ ફ્રેન્ચ અનુવાદ નથી. આ ફ્રેન્ચ અનુવાદ એ જેવો તેવો અનુવાદ છે, પણ તમારી આધ્યાત્મિક જે ભૂખ છે એમાં તમને આ મદદરૂપ થશે, એટલે હું તમને આપું છું. અને પછી એમણે કહ્યું કે આમાં જે શ્રી કૃષ્ણ છે, એ શ્રી કૃષ્ણને તમે તમારા અંતર્યામીના પ્રતીક તરીકે તમે લેજો. શ્રી કૃષ્ણ એ કોઈ વ્યક્તિગત ભગવાન નહીં, તમારી અંદર રહેલા અંતરાત્માના પ્રતીક તરીકે તમે શ્રી કૃષ્ણને લેજો. અને માતાજીએ એ ગીતાનો અભ્યાસ 1 મહિનાની અંદર પૂરો કરી દીધો, અને બધા જ અનુભવો ગીતાના યોગની અંદર બધા પ્રકારના અનુભવો છે, એ અનુભવો પણ એમણે અંતર્યામીના પ્રતીક તરીકે શ્રી કૃષ્ણને માની અને એમણે કર્યા. માતાજી અને શ્રી અરવિંદના યોગમાં ભગવાન શ્રી કૃષ્ણની બહુ જ મહત્વની ભૂમિકા છે, બહુ જ મહત્વની ભૂમિકા. શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં શ્રી અરવિંદને આ માર્ગ આપ્યો, અને માતાજીને પણ આ આધ્યાત્મિક એમના જે યાત્રા છે એની વ્યવસ્થિત શરૂઆત એ પણ શ્રી કૃષ્ણના માર્ગદર્શન દ્વારા જ થઈ છે. માતાજી કહે છે, પછી 13 વર્ષની ઉંમરનો માતાજીનો જે અનુભવ છે કે હું રોજ રાત્રે સુવા જાઉં ત્યારે મને એક વર્ષ સુધી દરરોજ મને આ અનુભવ થતો હતો. શું સૂઈ જાય છે, શરીરમાંથી બહાર નીકળે છે, અને શરીરમાંથી બહાર નીકળતા નીકળતા ઊંચે 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 જાય છે, તો એમનું શરીર એક સ્વર્ણિમ જબ્બા જેવું થઈ જાય છે, એક પ્રકાશિત સુવર્ણમય જબ્બો. અને એ જબ્બો એ લંબાઈ છે, લંબાઈ છે, અને એ જાણે કે એક છત્ર જેવો બની જાય છે, અને એ છત્રની નીચે અસંખ્ય લોકો એ આશ્રય લેવા માટે આવે છે. દુઃખી છે, પીડિત છે, રોગી છે, કેટલાય અસંખ્ય લોકો. અને આશ્ચર્યની વાત એ કે એ જભ્ભામાંથી જાણે કે એક કિરણ નીકળતું હોય એવી રીતે બધા કિરણો, બધા જ મનુષ્યો જે નીચે છે એ બધાને એ જભ્ભોના કિરણો એ સ્પર્શે છે, અને લોકોને જે દુઃખ છે, જે વેદના છે, જે ચિંતા છે, એ સ્પર્શ થતાં એ બધું જ અદૃશ્ય થઈ જાય છે, અને લોકો હસતા હસતા પાછા જાય છે. આ અનુભવ 13 વર્ષની ઉંમરે રોજ રાત્રે થતો. અને માતાજી પાછળથી બાળકોને કહ્યું કે મને એવું લાગતું હતું દિવસના કાર્યોની સરખામણીમાં કે જાણે મારું રાતનું કાર્ય જ મુખ્ય છે, કે આ જ કાર્ય શું આ આખો એ પ્રકાશિત ચેતના થઈ જાય, એ ચેતનાનું એક એક કિરણ દુઃખી લોકો સુધી પહોંચે અને અને બધાના દુઃખ દૂર થઈ જાય, આ જ કાર્ય મને મારું સાચું કાર્ય દેખાતું જણાતું હતું. અને ખરેખર પોંડિચેરીની અંદર શ્રી માતાજી વર્ષો સુધી સવારે 6:30 વાગે બાલ્કનીમાં ઉભા રહેતા હતા અને એ બાલ્કનીમાં 1 મહિના સુધી મને એ લાભ મળ્યો છે. 61માં એ બાલ્કનીમાં માતાજી આમ ઊભા રહે અને નીચે બાલ્કની એટલે પહેલા જ માળની બાલ્કની, પછીથી તો 3જા માળ ઉપર જતા રહ્યા હતા પાછળથી. 68-69 હું 61ની વાત કરું છું. તો પહેલા જ માળની બાલ્કની માતાજી આમ ધીમે ધીમે આવે અને નીચે રસ્તા ઉપર આ કયા હતા બધા જ લોકો છે, એ લોકો હાથ જોડી અને પ્રાર્થના કરતા કરતા એ બધા લોકો ઊભા જ હોય. માતાજી આવી અને બધા ઉપર એક 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 દ્રષ્ટિ આમ નાખે, આપણને દરેકને એમ થાય કે માતાજીએ મારી સામે જોયું, મારી સામે જોયું. અને પછી પાછળથી માતાજીએ આ બાલ્કનીની પણ વાત કરી હતી કે પછી શું થયું થાય છે કે હું બધા તરફ દ્રષ્ટિ નાખું એટલે બધાની સાથે જાણે પેલા ધબ્બાનું કિરણ એક એક સ્પર્શ મળે છે અને પછી માતાજી આમ ઉપર જુએ, એટલે કે હું પરમ ચેતના સાથે એકરૂપ થાઉં છું અને નીચે ઉભેલે આ બધી ચેતના છે એ ચેતનાને હું એ પરમ ચેતના સાથે જોડી દઉં છું. વર્ષો સુધી બાલ્કનીની અંદર પેલી 13 વર્ષની નાનકડી મીરાનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન આ રીતે સાકાર થયું. કેટલા લોકોને દિવ્ય ચેતનાનો સ્પર્શ મળ્યો છે. એક માણસ તો પોતાના બળદને લઈને પણ આવેલો હતો અને પાછી માતાજી આમ જોવે ત્યારે આમ આમ કરીને માતાજીને બતાવે કે અમારા બળદ ઉપર નજર નાખો. એટલે પશુ પક્ષી એ વખતે માતાજી જ્યારે બાલ્કનીમાં આવતા ત્યારે એ કાગડો દરરોજ 6:30 વાગે માતાજીની રાહ જોઈને બેઠો રહેતો. માતાજી ત્યાં બિસ્કિટ રાખવામાં આવેલા હતા બાલ્કનીને આગળ, તો કાગડાને પોતાના હાથે બિસ્કિટ ખવડાવીને પછી માતાજી બાલ્કનીના દર્શનમાં આવતા. પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ અને મનુષ્ય બધા ઉપર એ દિવ્ય શક્તિની કરુણામય કૃપા, એ કૃપા એ આ રીતે એ કાર્ય કરતી હતી. અને બાલ્કનીની એક ક્ષણની અંદર પણ કેટલાય લોકોની જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ ઉકલી જતી હતી, ચિંતાના ઝાડા હોય એ ઝાડા વિખેરાઈ જતા હતા. કેમ? કારણ કે એ માં આપણને એની ચેતનામાં ધારણ કરી અને પછી ભગવાનની ચેતના સાથે એકરૂપ કરી દેતા હતા. એટલે બહુ જ નાની વયમાં માતાજીનું જે જીવન કાર્ય છે એ જીવન કાર્યની શરૂઆત એ ત્યારથી જ થયેલી હતી. તો શ્રી માતાજીએ ગીતાનો યોગ પૂરો કર્યો, ધ્યાન અવસ્થા સતત ચાલુ હતી, કોઈ સમજી શકે એમ હતું નહીં, પણ છતાંય એમને જે આંતરિક રીતે એમને જે કરવાનું હતું એને માટે એમ એ પોતે જ પોતાની રીતે તૈયાર થતા હતા. પછી બાળકોને એમણે કહ્યું કે એ પછી મારા હાથમાં આવ્યો વિવેકાનંદનો રાજયોગ અને એ રાજયોગ આવતા મને એટલી બધી વસ્તુઓ મળી, કારણ કે બધી વસ્તુઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજી એમના સાધના કાળની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે એમને પેલા અનુભવો થાય છે, સ્વયં બધા જ અનુભવો પહેલાં થાય છે અને એ અનુભવો શું છે એની સમજ એ પાછળથી જ્યારે પુસ્તકો વાંચવા મળે છે, જ્યારે એ થાય છે, ત્યારે એ અનુભવો છે, એ અનુભવોની સમજ મળે છે. શ્રી અરવિંદના જીવનમાં પણ એવું જ બન્યું છે અને શ્રી માતાજીના જીવનમાં પણ એ જ બન્યું છે. એટલે વિવેકાનંદનો રાજયોગ. અને શ્રી માતાજી કહે છે કે કોઈએ મને કોઈક વસ્તુ બતાવી કે તું અહીં છો, તું આ છો, અને હું ઊંધે માથે ધસી ગયા. આ શબ્દો માતાજીના છે. એ વસ્તુ મને એટલી બધી ઉપયોગી થઈ, કારણ કે એમને સમજ પડી, એમને રાજયોગ એટલે આ જે ધ્યાન ધારણા સમાધિ આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓની અનુભૂતિ કરી હતી, પણ એ શું છે એ એમને કોઈ સમજાવ્યું નહોતું. આ પુસ્તક કે મેં એ પણ મને કોઈ વસ્તુ અટકાવી શકી નહીં, અને એ વસ્તુ એ રાજયોગે મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. અને એ પછી માતાજીએ ચિત્રકળામાં નિપુણતા મેળવી લીધી, સંગીતની અંદર એ પણ એક થયું. પણ માતાજીને તો આખા જીવનનો સ્વીકાર કરવાનો હતો, એટલે માતાજીએ પોતાની સાથે એ જે ફ્રેન્ચ ચિત્રકાર હતા એ મેરીફેટ સાથે લગ્ન પણ કર્યા. 20 વર્ષની ઉંમરે માતાજીએ લગ્ન પણ કર્યા, એક બાળકના માતા પણ બન્યા. આંદ્રે પુત્રનું નામ હતું, આંદ્રે. અને પછી માતાજીને આ બધું જ કામ ચાલુ હતું, ચિત્રકામનું પણ ચાલુ હતું. પણ માતાજીને થયું કે જો જગતને પરિવર્તન કરવું હોય તો સૂક્ષ્મ જગત કેવું છે એ સૂક્ષ્મ જગતનું પણ જાણકારી અને એના ઉપર પણ પ્રભુત્વ હોવું જોઈએ, કારણ કે આપણે નરી આંખે જોઈએ છીએ એના કરતા જે દેખાતું નથી એ જગત અત્યંત વિશાળ છે, અત્યંત સૂક્ષ્મ, અત્યંત જટિલ, અત્યંત વિશાળ છે. એટલે જેને ગુહ્ય વિદ્યા કહે છે એ ગુહ્ય વિદ્યાનું જ્ઞાન પણ માતાજીને મેળવવું હતું કે ભવિષ્યની અંદર જો સંપૂર્ણ અમૂલ પરિવર્તન ચેતનાનું કરવું હોય તો આ જ્ઞાન છે, એ જ્ઞાન હોવું જરૂરી એમ માતાજીને લાગ્યું. માતાજીના એ ભાઈના એક મિત્રે એમના હાથમાં એક મેગેઝિન આપ્યું, અને એ મેગેઝિન લા ટ્રેડિશિયા કોસ્મેક એ મેગેઝિનનું નામ હતું, ફ્રેન્ચમાં. એટલે કે કોસ્મિક, આખા એ વિશ્વ છે એ વિશ્વની ઘટનાઓનું નિરૂપણ કરતું એ મેગેઝિન હતું. અને એણે કહ્યું, તને આવી બધી બાબતોમાં બહુ રસ છે એટલે તને આ કંઈક ઉપયોગી થશે. એ મેગેઝિન માતાજીએ વાંચ્યું અને માતાજીને થયું કે આમાં તો મારા અનુભવો છે, આની અંદર જે બધું વર્ણન લખેલું છે એ મને કેટલાય અનુભવો માતાજી પોતે કરી ચૂક્યા હતા. એટલે માતાજીને વધારે ઇન્ટરેસ્ટ થયો અને એમને થયું કે આ મેગેઝિનને કોણે કાઢ્યું છે. તો એ મેગેઝિનના જે તંત્રી હતા એ જમાનામાં સમગ્ર વિશ્વ ઉપર એવા ગુહ્યવિદ નહોતા. એ ફેઓ માતાજીએ તપાસ કરી કે આ ફેઓ ક્યાં છે, શું કરે છે, કારણ કે આગળ બધા અદ્ભુત અનુભવોનું વર્ણન કર્યું છે. તો એ વ્યક્તિ છે, એ વ્યક્તિ એ કેટલી મહાન હશે. એટલે માતાજીએ તપાસ કરી કે એ અલ્જીરિયામાં રહે છે, એનું પાટનગર ક્લેમ્સેમાં રહે છે અને ત્યાં આવા બધા અનુભવો કરે છે. હવે માતાજી કદી પેરિસથી બહાર નીકળ્યા નહોતા. માતાજીએ બાળકોને વાત કરતા કહ્યું કે મારે પછી કંઈ વધારે તપાસ કરવાની જરૂર જ ના પડી, તેઓ ખુદ આવ્યા. કારણ કે એ તો અકલ્પિસ્ટ હતા, એને પોતાને જ ખબર પડી ગઈ હતી કે આવી રીતે કોઈ એક સ્ત્રી એમને માર્ગદર્શન માટે એ પ્રયત્ન કરી રહી છે. ઠેવો શોધતા શોધતા ત્યાં મીરાને ત્યાં આવ્યા. માતાજીએ તેઓને જોયા. એ પહેલાં મેં જેમ કહ્યું કે ધ્યાનમાં અનેક અનેક ગુરુઓ આવતા હતા, મેરા ચિત્રકાર હતા. એક ગુરુ વારંવાર આવી અને માર્ગદર્શન આપતા ધ્યાનમાં નિદ્રા અવસ્થામાં, તો મીરાએ એનું એક ચિત્ર દોરી લીધું હતું અને એને નામ આપ્યું હતું શ્રી કૃષ્ણ, કારણ કે ગીતા એમણે એનો અભ્યાસ કર્યો હતો. તો આ શ્રી કૃષ્ણ હવે થેઓને મીરા જુએ છે અને એમને થયું કે આ શ્રી કૃષ્ણ નથી. આમ ઊંચા હતા, આછી દાઢીવાળા હતા, માથે મખમલી ટોપી પહેરી હતી, સેજ ઝૂકી ગયેલા હતા, આમ આંખોમાં ચમક હતી. એટલે મીરાને થયું કે જે ધ્યાનમાં આવે છે એ જ આ વ્યક્તિ નથી ને. એટલે મીરાએ થેઓના ચહેરા ઉપર આમ દ્રષ્ટિ કરી, એકાગ્રતા કરી, તો શું દેખાયું? 11 વર્ષ પહેલા વેનિસના મ્યુઝિયમમાં એક ચિત્રકારનું એક ચિત્ર એણે જોયેલું. એ ચિત્ર આમ ચિત્ર સરસ હતું, પણ એ વેનિસના એક સામંતનું ચિત્ર હતું. સામંત એટલે જમીનદાર, એનું એક ચિત્ર હતું. તો આ થેઓ ઉપર એકાગ્રતા કરતા મીરાને એ વેનિસના સામંતનું આખું એના મોઢા ઉપર ફિટ થઈ ગયું. એટલે એમને થયું કે આ એ તો નથી, શ્રી કૃષ્ણ તો નથી જ. અને પછી એકાગ્રતા કરી તો મીરાને લાગ્યું કે આ તો એક પ્રચંડ આસુરિક શક્તિ છે, જે શક્તિ આખા એ જગત છે એ જગતના ઉપર પોતાનું શાસન સ્થાપવા માટે જે શક્તિ કાર્યરત છે એ પ્રચંડ આસુરિક શક્તિ છે. દર્શન થઈ ગયું, પહેલી જ નજરે આ દર્શન મીરાને થઈ ગયું. પણ એની પાસે જ્ઞાન હતું, સૂક્ષ્મ જગતના રહસ્યો છે, અને એ સૂક્ષ્મ જગતનું જે જ્ઞાન છે એ જ્ઞાન મીરાને જો મેળવવું હોય તો એણે તેઓનો આ ગુરુ તરીકે સ્વીકાર કરવો જ પડે. એ જાણી ગયા, પણ એણે થયું કે મારે આની પાસે મેળવવાનું છે. મોટે ભાગે આવું જ્ઞાન અને આવી શક્તિ, રાવણ પાસે કેટલું જ્ઞાન હતું? આસુરી જે પ્રભાવવાળા જે તત્વો છે એની પાસે પ્રચંડ જ્ઞાન હોય છે, ખાલી વિવેક દ્રષ્ટિ નથી હોતી. એટલે પછી મીરાએ કહ્યું કે મારે તો આ શીખવું છે. અને તેઓ એ પણ જાણતા હતા, કારણ કે ગુહ્યવિદ હતા, સૂક્ષ્મ જગતની પ્રખર સાધનાઓ એમણે કરેલી હતી. એમણે મીરામાં એ શક્તિ જોઈ કે જે શક્તિ સૂક્ષ્મ જગતના 12 સૂક્ષ્મ સ્તરોને વિંધી અને એની પહેલે પાર રહેલા જીવનના રહસ્યને પ્રાપ્ત કરી શકે. પૃથ્વી ઉપર એવું બીજી કોઈ હસ્તી નહોતી કે જે આ વસ્તુ કરી શકે, અને એટલે તો એ દોડતા મીરાની શોધમાં એ પોતે આવેલા હતા. એટલે એણે કહ્યું કે હા, પણ તારે મારી પાસે રહેવું પડશે. હા, જો ગુહ્ય જગતનું જ્ઞાન એટલે આ ભીંતની આરપાર જવાનું જ્ઞાન, સ્થૂળ વસ્તુની અંદર ચેતનાનો સંચાર કરવાનું જ્ઞાન, સૂક્ષ્મ જગતના જે તત્વો તોફાન મચાવી રહ્યા હોય એના ઉપર પ્રભુત્વ સ્થાપવાનું જ્ઞાન, આ બધું જે સૂક્ષ્મ જ્ઞાન છે એ જ્ઞાન જો તારે મેળવવું હોય તો તારે મારા સાનિધ્યમાં રહીને સાધના કરવી પડે. એટલે પછી એમણે આમંત્રણ આપ્યું ક્લેમ્સે આવવા માટે, અને મીરાએ નક્કી કર્યું કે જવું છે. પછી બાળક નાનું હતું તો બાળકને એના દાદી પાસે મૂક્યું અને જ્ઞાનની શોધ માટે એ ત્યાં અલ્જીરિયા ક્લેમ્સેમાં ગયા. માતાજી બાળકોને કહે છે કે મેં પહેલી વાર આટલી લાંબી મુસાફરી કરી, ઓરાન અને ક્લેમ્સે વચ્ચે ખાસ એવું લાંબુ અંતર હતું કે ફ્રાન્સની બહાર મેં પહેલી વાર પગ મૂક્યો. અને એ અલ્જીરિયામાં આવ્યા તો તેઓ ખુદ એમને લેવા આવ્યા હતા ઘોડાગાડી લઈને. એ વખતે તો મોટરકાર કે એવું હતું નહીં, તો ઘોડાગાડી લઈ અને એ લેવા આવ્યા હતા. એટલે એમણે મીરાને ઘોડાગાડીમાં બેસાડ્યા અને પછી આમ બતાવ્યું દૂરથી બતાવ્યું કે જો આ મારું ઘર દેખાય છે, તો આખી લીલી લીલી ગ્રીન ઝાડીની વચ્ચે ભણકા જેવા લાલ કલરનું એનું ઘર. પછી એ બતાવીને જોઈ રહ્યા, માતાજી કાંઈ બોલ્યા નહીં, એને કશું કહ્યું નહીં, એ પણ જોઈ રહ્યા, કારણ કે પહેલી જ વાર એમના ઘરે જઈ રહ્યા હતા. પછી કે કોઈ બીજું માણસ, ફ્રેન્ચ કલાકાર એ ગુહ્ય વિદ્યા શીખવા આવ્યો હશે, તો કે એણે મને એમ કહ્યું હતું કે લીલાની વચ્ચે લાલ બહુ શોભે છે. તો એ માતાજી કશું બોલ્યા નહીં. પછી તેઓને પોતાનું પ્રભુત્વ ઘરમાં લઈ જાય એ પહેલાં જ મીણા ઉપર સ્થાપવું હતું, એટલે ઘોડાગાડીની ટેકરી ઉપર લઈ ગયા. ટેકરી ઉપર લઈ અને ઘોડાગાડીને ચકર 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 એકદમ જોરથી ઘુમાવવા માંડ્યા. અને મીરાને કહ્યું, હવે તારું જીવન મારા હાથમાં છે, તને ડર નથી લાગતો? જો ઉપરથી પછાડે તો પૂરું થઈ જાય, તને ડર નથી લાગતો? માતાજીએ એની આંખ સામે જોઈ અને આમ પોતાની છાતી ઉપર હાથ મૂકીને કહ્યું, મને કોઈનો ડર નથી, કારણ કે અહીંયા ભગવાન બેઠા છે. અને માતાજી બાળકોને કહે છે, આ સાંભળી અને એનો ચહેરો ફિક્કો પડી ગયો, કારણ કે ગમે એવી આસુરિક શક્તિ હોય પણ પરમાત્માના પ્રભાવ આગળ એ શક્તિ એનો કશું જ ચાલતું નથી. અને પછી એણે ધીરે રહીને ઘોડાગાડી ઉતારી અને એમને ત્યાં લઈ ગયા એમના ઘરે. મીરા અને આલ્મા, આલ્મા એટલે તેઓના પત્ની, નાનકડા બેથી દડીના હતા, આમ જાણે કે આંખો તંદ્રાવસ્થામાં જ સતત રહેતી હોય એવી, અને એ ફેઓ કરતાં પણ વધારે ગુહ્યવિદ હતા. અને આ મેગેઝિનમાં જે બધા લેખો ફેઓ લખતા હતા, એ લેખો ફેઓ તો શબ્દોથી લખતા હતા પણ એની અનુભૂતિ અલમા કરતા હતા. એટલે એમણે બહુ જ પ્રેમથી મીરાને આવકાર્યા અને મીરાનું ગુહ્ય જગતની વિદ્યા મેળવવાનું જે જ્ઞાન છે એ જ્ઞાન એ શરૂ થયું. સાડા અગિયાર થઈ ગયા, હવે પછી આપણે સાંજે જોઈશું. આજે માતાજીના જીવન ને આવતીકાલે આપણે કાર્ય આજ કન્ટિન્યુ એમ જ છે. Thank you.